તારીખ 23/12/1984, શ્રી પરમાગમ સાર, બોલ નંબર 774 અને 775 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 450.
પ્રમાણ જ્ઞાન પણ સમ્યક એકાંતની અપેક્ષા રાખે છે. કઈ રીતે? દ્રવ અને પર્યાય બંનેને અનેકાંતથી જાણીને અભેદ વસ્તુની મુખ્યતા તરફ ધરીને સમ્યક એકાંત કરે તો જ પ્રમાણ જ્ઞાન થાય છે. પ્રમાણ જ્ઞાનની પરિભાષા એવી છે, પરિભાષા એટલે વ્યાખ્યા, દ્રવ ને પર્યાય ને યુગપત જાણે તે પ્રમાણ જ્ઞાન. દ્રવ ને વિષય કરે તે દ્રવ્યાર્થિક નયનું જ્ઞાન, પર્યાય ને વિષય કરે તે પર્યાયાર્થિક રૂપ જ્ઞાન, પર્યાય નયને કહે છે. અને દ્રવ્ય પર્યાય બંનેને એક સાથે, યુગપત એટલે એક સાથે વિષય કરે તે પ્રમાણ જ્ઞાન. અહીંયા એમ કહે છે કે જ્યારે જ્ઞાન પ્રમાણ થાય છે, એ પ્રમાણ જ્ઞાન પ્રમાણ ત્યારે થયું કે જ્યારે એણે દ્રવ્ય પર્યાય બંનેને જાણતા અભેદ દ્રવ્ય છે તેની મુખ્યતા કરી અભેદ બાજુનું દ્રવ્ય તરફનું વલણ કર્યું ત્યારે જે સમ્યક એકાંત થયું ત્યારે જ્ઞાન પ્રમાણ થયું. એકાંત મિથ્યા એકાંત તો નિષેધવા લાયક છે, પણ સમ્યક એકાંત આદરવા લાયક છે. એકાંતમાં પણ એવા બે ભેદ છે, મિથ્યા અનેકાંતમાં પણ એવા બે ભેદ છે, સમ્યક અનેકાંત અને મિથ્યા અનેકાંત. મિથ્યા અનેકાંત એટલે નામનું જૂઠું અનેકાંત, એ ખરેખર અનેકાંત નથી, પણ અનેકાંતના નામે એક જૂઠ છે, અને વિષય ભરતો હોવાથી એને મિથ્યા અનેકાંત કહે છે. અનેકાંત જેવો પ્રકાર દેખીને એને મિથ્યા અનેકાંત કહે છે. અને એકાંત છે એનાથી લોકો ભડકે છે કે એ તો બધું એકાંત થઈ ગયું, એકાંત થઈ ગયું. પણ એકાંતમાં સમ્યક એકાંત છે તે આદરણીય છે, અને મિથ્યા એકાંત છે તે નિષેધવા યોગ્ય છે. પ્રમાણ જ્ઞાન છે એમાં માત્ર દ્રવ્ય પર્યાયનું જાણપણું એને પ્રમાણ જ્ઞાન નથી કહેતા. સામાન્ય દ્રવ્ય સ્વભાવ આવો હોય અને પર્યાય આવી હોય એક પદાર્થને, એવું દ્રવ પર્યાયનું જોડકું તે પદાર્થ છે એમ સમજણ થઈ, એવું સમજાયું માટે તે જ્ઞાન પ્રમાણ થયું એમ નથી. પ્રમાણ જ્ઞાન વિશેની એવી સમજણ કરવા છતાં પ્રમાણ જ્ઞાન સાક્ષાત છે તે જુદી ચીજ છે.
બરાબર,
પ્રમાણ આવું હોય એમ એની પરિભાષા અને એની સમજણ કરવામાં આવે બીજી વાત છે, અને જ્ઞાન પ્રમાણ થાય તે બીજી વાત છે. સર્વ જીવોને પોતાની અવસ્થાનો અનુભવ હોવાથી અવસ્થાનું જ્ઞાન વર્તે છે. જગતના તમામ જીવોને તો અવસ્થાનું જ્ઞાન તો થાય છે, પણ દ્રવ સામાન્યનું જ્ઞાન એને અનંત કાળમાં કર્યું નથી. જીવ જ્યારે સામાન્ય સ્વભાવની સન્મુખ થાય અને સ્વભાવનું પોતા રૂપે જ્ઞાન કરે, પોતા સ્વરૂપે જ્ઞાન કરે, ત્યારે જ્ઞાન કર્યા કરનાર પર્યાયનું તો જ્ઞાન છે જ. પર્યાય આવું જ્ઞાન કરે છે, જ્ઞાન તો પર્યાય કરે છે. કોનું જ્ઞાન કરે છે? કે પોતાના મૂળ દ્રવ્ય સ્વરૂપનું જ્ઞાન કરે છે. તો ત્યારે જે જ્ઞાન સન્મુખ થઈને દ્રવ્યનું પોતા રૂપે જ્ઞાન કર્યું, એમાં એક સાથે દ્રવ્ય અને પર્યાયનું જ્ઞાન થયું, ત્યારે તે જ્ઞાન પ્રમાણ થયું. ત્યાં સુધી જ્ઞાન પ્રમાણ નથી એમ કેવું છે. જેનું સમ્યક જ્ઞાન છે, સ્વરૂપના અનુભવ રૂપ જ્ઞાન છે, તે જ્ઞાન પ્રમાણ છે. તે જ્ઞાન પ્રમાણ છે, તેનું કાર્ય તે પ્રમાણિક છે, તે જ્ઞાનનું પ્રમાણિક કાર્ય છે. અને તે સિવાયનું મિથ્યા જ્ઞાનનું પ્રમાણિક કાર્ય નથી. હા, એનું બધું કાર્ય પ્રમાણિક ઠીક, પણ ક્યાંક અપ્રમાણિકતા કરી હોય તો પણ એનું જ્ઞાન બધું પ્રમાણિક હોય, એ ચારિત્રનો દોષ છે. દોષ છે તે દોષ છે, દોષ છે તે ગુણ નથી, પણ એ ચારિત્રનો અલ્પ દોષ છે. સંભવિત છે કોઈ વાર થવાનો સંભવ ખરો, પણ છતાં જ્ઞાન ત્યાં અપ્રમાણ થાય છે એવું નથી થતું. આમ છે, હા, વિદ્વાનો એવું સમજે છે, પંડિતો એવું સમજે છે કે દ્રવ્ય પર્યાયનું, દ્રવ્યગુણ પર્યાયનું આપણે શાસ્ત્રને અનુસરીને, શાસ્ત્ર કહે છે તે રીતે જ્ઞાન કર્યું, માટે તે જ્ઞાન પ્રમાણ. એને અહીંયા આ પહેલી લીટીમાં રાખેલો સિદ્ધાંત છે એ વાતની ના પાડે છે કે પ્રમાણ જ્ઞાન સમ્યક એકાંતની અપેક્ષા રાખે છે. સ્વરૂપ જે અંતઃતત્વ છે આત્મા, એમના તરફ ઢળવું, એના એકના તરફ ઢળવું, એના તરફ ઢળવું એટલે માત્ર એના એકના તરફ ઢળવું, એક પ્રત્યે ઢળવું, તે એકાંત છે. એક સ્વરૂપમાં ખેંચાવું તે એકાંત છે, અને તે સમ્યક એકાંત છે, એ સાચું એકાંત છે. અને જે સમ્યક એકાંત સ્વરૂપ જ્ઞાન છે, તે જ જ્ઞાન સમ્યક અનેકાંત સ્વરૂપ છે. સમ્યક એકાંત અને સમ્યક અનેકાંત જુદા રહેતા નથી, અથવા એક જ પ્રકારના જ્ઞાનની વિવિક્ષા ભેદ છે. માત્ર શું છે? વિવિક્ષા, વર્ણન કરવાનો ભેદ છે, તફાવત છે. વસ્તુમાં, ભાવમાં તફાવત નથી. જે અનેકાંતિક પ્રમાણ જ્ઞાન છે, તે જ સમ્યક એકાંત રૂપ જ્ઞાન છે. જે સમ્યક એકાંત રૂપ જ્ઞાન છે, તે જ સમ્યક અનેકાંત રૂપ પ્રમાણ જ્ઞાન છે. બરોબર. એકની એકાંત થી સ્વરૂપને મુખ્ય કરીને વિવિક્ષા છે, અને એકની દ્રવ્ય પર્યાય બંનેને સાથે રાખીને વિવિક્ષા છે. પણ પરિણમન તો જે છે તે છે, એકની જ વાત છે, બેની વાત નથી. એ કહ્યું કે પ્રમાણ જ્ઞાન પણ સમ્યક એકાંતની અપેક્ષા રાખે છે. કઈ રીતે? કે દ્રવ અને પર્યાય બંનેને અનેકાંતથી જાણીને, બંને ધર્મને જાણવો એ અનેકાંત થયો. એ બંનેને જાણવા છતાં અભેદ એક દ્રવ્ય સ્વભાવની મુખ્યતા કરતા તે તરફ ઢળીને અંતર્મુખ થઈને જ્યારે સમ્યક એકાંત કરે, એક દ્રવ સ્વભાવ તરફ ખેંચાય એકાંત થઈને તો જ પ્રમાણ જ્ઞાન થાય છે, નહીતર જ્ઞાન પ્રમાણ થતું નથી. પ્રમાણ જ્ઞાન આનું નામ છે. ત્યારે જ દ્રવ પર્યાય નો યથાર્થ અનુભવ છે, ત્યારે જ દ્રવ ગુણ પર્યાય નો પણ યથાર્થ અનુભવ છે, અને ત્યારે જ એને જ્ઞાન પ્રમાણ છે. ત્યાં સુધી જ્ઞાન પ્રમાણ થતું નથી. ઈચ્છા નથી
અજ્ઞાન નો પાટી હોય,
સત્શાસ્ત્ર ને અનુસરીને પ્રમાણ જ્ઞાન ની સમજણ વર્તતી હોય તો પણ જ્યાં સુધી સમ્યક એકાંત ન થયું હોય ત્યાં સુધી તે જ્ઞાન પ્રમાણ છે એવું લાગુ પડતું નથી. એ જ્ઞાન ને પ્રમાણ ન કહેવાય. સત્શાસ્ત્રોમાં જેવું દ્રવ્ય પર્યાય નું સ્વરૂપ કહ્યું છે એમાં વિપર્યાસ સાધે સમજણ થી પણ, સમજણમાં લોચા મારે લોટા કરે એના જ્ઞાન ને તો પ્રમાણ કહેવાનો પ્રશ્ન રહેતો. જેને દ્રવ્યું પર્યાયના શાસ્ત્ર અનુસાર જ્ઞાન નું ઠેકાણું નથી, અર્થાત એમાં વિપરીતતા કરે છે, વિપરીત સમજે છે, અન્યથા સમજે છે, ફેરફાર વાળું સમજે છે, એને તો જ્ઞાન સમ્યક છે એ વાત કહેવાની રહેતી કે પ્રમાણ છે એ વાત રહેતી નથી. પણ જેવું શાસ્ત્રમાં દ્રવ્યું પર્યાયનું સ્વરૂપ છે એવું કહે એવું સમજે માટે જ્ઞાન પ્રમાણ છે એમ પણ અહીંયા નથી એમ કેવું છે. એનો બીજો અર્થ એ નીકળે છે કે સત્શાસ્ત્રમાં જે પદાર્થનું સ્વરૂપ દ્રવ્યું પર્યાયાત્મક કહ્યું તેવું સ્વરૂપ સમજવાનું તાત્પર્ય શું, સ્વરૂપ તરફ ધળવું તે દ્રવ અને પર્યાય નું અનેકાંત જ્ઞાન કર્યું એ અનેકાંત જ્ઞાન નું તાત્પર્ય શું, કે સમ્યક એકાંત એવા નિજ સ્વરૂપ નું લક્ષ્ય કરવું એના પ્રત્યે ધળવું એનું તાત્પર્ય. જો એને દ્રવ પર્યાય નું જ્ઞાન કરીને સમ્યક એકાંત ન કર્યું તો એને સમ્યક અનેકાંત નું જે જ્ઞાન કર્યું તે તેને ઉપકારી નથી, અથવા અનેકાંત જ્ઞાન પણ ત્યારે જ ઉપકારી છે કે સમ્યક એકાંત કરે ત્યારે. તો શ્રીમદજીએ 26મા વર્ષમાં બહુ પ્રસિદ્ધ વચન કહ્યું, સમ્યક અનેકાંત પણ સમ્યક એકાંત એવા નિજ પદને ની પ્રાપ્તિ અર્થે ઉપકારી છે અન્યથા નહીં એમ એમ આવી જાય છે. સમ્યક અનેકાંત પણ સમ્યક એકાંત, સમ્યક અનેકાંત શબ્દ નથી વાપરતો, અનેકાંત પણ સમ્યક એકાંત એવા નિજ પદની પ્રાપ્તિ અર્થે ઉપકારી છે, નહીતર એ અનેકાંત વાળું એનું જ્ઞાન છે એ ખરેખર અનેકાંત નથી, એ મિથ્યા અનેકાંત થઈ જશે. મિથ્યા અનેકાંત રહ્યું છે અને મિથ્યા અનેકાંત વિશેષ થશે જો સમ્યક એકાંત નહીં કરે તો. એકાંત શબ્દથી ભડકવાની જરૂર નથી, એકાંતમાં પણ સમ્યક એકાંત છે તે પરમ આદરણીય છે અને તેના અર્થે જ અનેકાંત ની વાત કરી છે. સમ્યક એકાંત થવા અર્થે અનેકાંત ની વાત કરી છે, એ સિવાય અનેકાંત નો કોઈ ઉપયોગ છે નહીં. બહુ સરસ સુગાનીજી ચર્ચામાં એ વાત જયારે જયારે નીકળતી ત્યારે એને બહુ પ્રભાવ થતો. શ્રીમદજી કા એ વચન મુજે બહોત પ્રિય હૈ. શું કહ્યું કે દ્રવ અને પર્યાય બંનેને જાણીને, બંનેને અનેકાંત થી જાણીને, અનેક ધર્મ એના જાણે ધર્મત્વ પણ એનું ધર્મ પણ જાણીને એક અભેદ નિજ વસ્તુની નિજ સ્વભાવની મુખ્યતા કરી તેના તરફ ઢળીને સમ્યક એકાંત કરે તો જ જ્ઞાન પ્રમાણ થાય છે, નહીતર જ્ઞાન પ્રમાણ થતું નથી. એટલે અનેકાંત પણ સમ્યક એકાંતની અપેક્ષા રાખે છે, અનેકાંતમાં સમ્યક એકાંતની અપેક્ષા છે, મર્યાદા છે, તો એ અનેકાંત સમ્યક છે. સમ્યક એકાંત વિનાનું અનેકાંત એ સમ્યક અનેકાંત નથી, એ મિથ્યા અનેકાંત છે. એટલે અનેકાંત પણ સમ્યક એકાંતની અપેક્ષા રાખે છે. સમ્યક એકાંત એટલે શું? હવે ચોખ્ખું કરે છે પ્રશ્ન ઉઠાવીને કે સમ્યક એકાંત એટલે શું? કે અભેદ તરફ ગયો ત્યારે જ સમ્યક એકાંત થયું, અંતર્મુખ થયો, અભેદ સ્વરૂપ તરફ ગયો, પરમાત્મા પદમાં ગયો, ત્યારે એને ખરેખર સમ્યક એકાંત થયું. એ સમ્યક એકાંત થયું તે જ આદરણીય છે. સમ્યક એકાંત જેને થયું તેના જ્ઞાનને સમ્યક અનેકાંત અથવા પ્રમાણ જ્ઞાન કહેવાય, બાકી તો કઈ અનેકાંત એને લાગુ પડતું નથી. એક બહુ સરસ ચર્ચા આ વિષયમાં, એક નાનું નય ચક્ર છે, આ માઇલ ધવલનું મોટું ગ્રંથ છે, બીજા આચાર્યનું છે, નાનું નય ચક્ર છે, એમાં એક બહુ સરસ અધ્યાત્મની ચર્ચા ચાલી છે. ત્યાં એક શ્લોક ઉદ્ધરણ કર્યો છે, 33 નંબરનો કઈ શ્લોક છે, તો એમાં આગમમાં જે અનેકાંત અનેક ધર્મોની વાત કરી છે, એમાં અનેક ધર્મોને વિચારતા પદાર્થના અનેક ધર્મો જે આગમમાં કહ્યા છે તે આગમ અનુસાર અનેક ધર્મને જાણતા વિકલ્પ ઉત્પન્ન થાય છે. અને એવો આગમ જ્ઞાનનો વિચાર વિકલ્પ તે જ્ઞાનનો વ્યવહાર છે.
જ્ઞાનનો
વ્યવહાર ત્રણ પ્રકારના છે, ચારિત્રનો વ્યવહાર, જ્ઞાનનો વ્યવહાર અને શ્રદ્ધાનો વ્યવહાર. જે નવતત્વની શ્રદ્ધાનો વિકલ્પ છે તે શ્રદ્ધાનો વ્યવહાર છે. આગમના અનેક વિષયોનું ચારે અનુયોગનું અધ્યયન છે તે જ્ઞાનનો વ્યવહાર છે. અને વ્રતશીલ સંયમ આદિ જે કાંઈ આચરણનો વ્યવહાર છે તે ચારિત્રનો વ્યવહાર છે. અને આ ત્રણેયને નિશ્ચય સ્વરૂપની શુદ્ધ પરિણતિની ઉત્પત્તિ સહિતના આ ત્રણેય પ્રકારના વ્યવહારને વ્યવહાર રત્નત્રય કહેવામાં આવ્યા છે. શુદ્ધાત્માનું શ્રદ્ધાન, શુદ્ધાત્માનું અભેદ નિજ સ્વસંવેદન જ્ઞાન અને શુદ્ધાત્મામાં સ્થિરતારૂપ આચરણ, તે શુદ્ધ રત્નત્રય, નિશ્ચય રત્નત્રય રૂપ અધ્યાત્મનો વ્યવહાર છે. તે અધ્યાત્મનો વ્યવહાર છે અને આ આગમનો વ્યવહાર છે. આગમ અધ્યાત્મ તો એ જે વ્યવહાર છે બહારનો, એમાં જ્ઞાનનો વ્યવહાર થયો. અનેક ધર્મોને જાણવું, આગમ અનુસાર આગમનું અધ્યયન કરીને પદાર્થના અનેક ધર્મનું જાણવું તે જ્ઞાનનો વ્યવહાર છે. શું કહેવું છે? એ જ્ઞાનનો વ્યવહાર, એમાં પોતાના સ્વરૂપનું સામાન્યનું જ્ઞાન, એ વ્યવહારની ઉત્પત્તિ અહીં થોડું નય ચક્રથી વાત લીધી છે. તો એમણે ત્યાં એવું કહ્યું કે આગમ અનુસાર પદાર્થના અનેક ધર્મનું અનેકાંતિક જ્ઞાન કરતા વ્યવહારની ઉત્પત્તિ થઈ જાય છે. અનેક ધર્મનું જ્ઞાન કરતા આગમથી અથવા વિચારથી પદાર્થના અનેક ધર્મનું જ્ઞાન કરતા વ્યવહારની ઉત્પત્તિ થાય. તો એમણે ત્યાં એમ કહ્યું કે અનેકાંત વ્યવહારનો ઉત્પાદક છે. આમ નાખો ઠીક છે, અધ્યાત્મનું પ્રકરણ ચાલ્યું છે ને, એટલે એમ કહ્યું કે અનેકાંત વ્યવહારનો ઉત્પાદક છે. અને અમારે વ્યવહાર ક્યાં ઉપાદે છે? નિશ્ચય એકાંત જે છે એમાં તો શુદ્ધાત્માની અનુભૂતિ ને અધ્યાત્મ ઉત્પન્ન થાય છે, એમાં તો આત્માનો અનુભવ થાય છે. તો ભલે તે એકાંત છે, સમ્યક એકાંત, એ ભલે એકાંત છે તો પણ તેને મિથ્યાત્વનો દોષ નથી, નિર્દોષ છે. નહીતર અનેકાંત ને એકાંતમાં, એકાંતને દોષિત ગણાય છે અને અનેકાંતને નિર્દોષ કહેવાય છે. તો અધ્યાત્મમાં એમ ઉતાર્યું કે એકાંત નિર્દોષ છે અને અનેકાંત સદોષ છે. વ્યવહારનો, વ્યવહારનો જનક છે એવો શબ્દ વાપરો. અનેકાંત તો વ્યવહારનો જનક છે. આ નિશ્ચય ને અહીંયા નિશ્ચય ની વાત કરે છે, નયનું પ્રકરણ છે ને. આ નિશ્ચય ને એકાંત કરતો હોવા છતાં એ નિર્દોષ છે. એમાં ભલે બીજા ધર્મની અપેક્ષા નથી, એકલા શુદ્ધાત્માને વિષય કરે છે, એકલા શુદ્ધ સ્વરૂપને વિષય કરે છે નિશ્ચય ને, તો પણ તે નિર્દોષ છે અને તેને કોઈ બાદ નથી, એમાં કાંઈ બાધા નથી. ઉલટાનો અનેકાંત છે એ વ્યવહારનો જનક છે. આખો પારિગ્રાફ બહુ સરસ છે, બે ત્રણ માં તો બહુ સારી એની અંદર આવી છે. હિન્દી નથી થઈ, સંસ્કૃતમાં જ છે, હિન્દી નથી થયું, ગ્રંથ જ પ્રાપ્ત નથી. બહુ નાનો ગ્રંથ છે, પણ ઘણી સરસ અધ્યાત્મની વાતો હશે. એટલે એમ કહ્યું કે છતાં એને દોષ નથી. નિશ્ચય અહીંયા નિશ્ચય નહીં ને દોષ નથી. એકાંતિક જ્ઞાન હોવા છતાં એને દોષ નથી. આમ કરીને થાપી છે વાત. અહીંયા એમાંથી થોડોક નમૂનો છે કે અભેદ તરફ ગયો ત્યારે સમ્યક એકાંત થયું છે. દ્રવ્ય પર્યાય બંનેને જાણીને સામાન્ય તરફ વળીને વિશેષને સામાન્યમાં અભેદ કરે તો પ્રમાણ જ્ઞાન થાય, કારણ કે ત્યાં વિશેષ અને સામાન્ય બંનેનું જાણવું થયું.
અભેદ કરે એટલે જાણવું,
અભેદ કરે એટલે અભેદ ભાવે સામાન્યને જાણે. વેદે તો વિશેષ, તો વિશેષને જ વેદે, પણ અહમ બુદ્ધિ તે સ્વરૂપમાં કરે છે. વિશેષ એવો જ્ઞાનનો પર્યાય ત્યાં અહમ પણ સામાન્યમાં કરે છે, અને ત્યાં સામાન્ય ને વિશેષ વચ્ચેનો કોઈ ભેદ રહેતો નથી, અનુભવમાં ભેદ રહેતો નથી. ત્યારે એને એક સાથે દ્રવ્ય પર્યાયનું જ્ઞાન વર્તે છે, પ્રમાણ જ્ઞાન થયું એમ કહેવામાં આવે છે. ત્યારે જ્ઞાન પ્રમાણ થયું, ત્યાં સુધી જ્ઞાન પ્રમાણિક નથી અથવા પ્રમાણપણાને પામ્યું નથી. ગમે તેવું આગમનું જ્ઞાન હોય, થોથે થોથા છે, એની કોઈ કિંમત નથી. એ તો કહ્યું ને અહીંયા 773માં એ કહ્યું કે આત્માના સ્વભાવને પકડીને પહેલી લીધી, તેમાં જે એકાગ્ર થયું તે જ્ઞાનનો જ મહિમા છે. આગમ જ્ઞાનનો અમને મહિમા નથી એમ કે છે. કોઈ મુનિ એવા હોય કે નવ તત્વ ના નામ યાદ ન રહેતા હોય, શિવભૂતિ મુનિ થયા. કોઈ મુનિ ગણધર જેવા એવા હોય કે અંતર મૂર્તમાં બાર અંગ ની રચના કરે. કોના જ્ઞાન નો મહિમા? કે બંનેના અંતર્મુખ થયેલા સ્વભાવને પકડીને રહેલા જ્ઞાન નો મહિમા છે. ગણધરદેવ ના જ્ઞાન નો મહિમા પણ એમણે જે સ્વભાવને, જે જ્ઞાને સ્વભાવને ગ્રહણ કરી લીધો એનો મહિમા છે. એટલે બંનેના એ જ્ઞાન નો મહિમા છે. બે ભાવલિંગ મુનિ છે પણ આગમ જ્ઞાન નો મહિમા નથી. આમ છે કેમ કે એ તો બાહ્ય વસ્તુ છે. આગમ જ્ઞાન છે એ તો બાહ્ય વસ્તુ છે. શ્રીમદજી એ કેવળ જ્ઞાન ની એવી વ્યાખ્યા કરી છે, કેવળ નિજ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન કહીએ. કેવળ જ્ઞાન તે દેહ છતાં નિર્માણ. અરિયન ભગવાન ને કેવળ જ્ઞાન થયું સદેહ. તો લોકાલોક ને જાણનારું કેવળ જ્ઞાન, એવી જે મુખ્ય જાણપણું કેવળ જ્ઞાન ના સંબંધમાં વ્યાખ્યા ચાલે છે, એવી વ્યાખ્યા ન કરી એમણે આત્મસિદ્ધિમાં. કેવળ નિજ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન. જે છદ્મસ્થ ને નિજ સ્વભાવનું જ્ઞાન છે તે અખંડ જ્ઞાન છે, અને બહારમાં જે ઉઘાડમાં આવ્યો ઉપયોગ બહાર ગયો એ બધો ખંડ ખંડ જ્ઞાન થયું. એ ખંડ ખંડ જ્ઞાન ની કોઈ કિંમત નથી. એટલે 320 ગાથામાં છેલ્લે એ વાત લીધી કે સાધક પોતે ખંડ ખંડ જ્ઞાન તે હું છું એમ ભાવતો નથી, પણ હું એક અખંડ પ્રતિભાસમય આત્મા છું એમ ભાવે છે. અખંડતાને ભાવે છે, અખંડ સ્વરૂપને ભાવે છે, ખંડ ખંડ જ્ઞાન ને ભાવતો નથી. એ ખંડ ખંડ જ્ઞાન છે, ઉપયોગરૂપ જ્ઞાન છે, એ આગમમાં આટા મારતું જ્ઞાન છે. એ જ્ઞાન ની કોઈ કિંમત નથી. જેને બાહ્ય દ્રષ્ટિ છે એવા જીવો એવા બહારના જ્ઞાન થી આકર્ષાય છે. ત્યારે આને તો બહુ જ્ઞાન છે, તમે તે શાસ્ત્ર આપો, અર્થ કરી શકે છે, બરાબર સમજે છે, બરાબર સમજાવે છે, માટે એનું જ્ઞાન બહુ છે. એ જ્ઞાન ની કિંમત ખરેખર મોક્ષ માર્ગ માં તો નથી. તેથી કહ્યું કે સમ્યક એકાંત એટલે શું? કે અભેદ તરફ વળ્યો ત્યારે જ સમ્યક એકાંત થયો. દ્રવ્ય પર્યાય બંનેને જાણીને સામાન્ય તરફ વળીને વિશેષને અભેદ કરે. જે વળે છે તે વિશેષ છે. અભેદ કરે એટલે અભેદ ભાવ નો અનુભવ કરે. આ હું છું એમ એની સાથે ઉતારૂપણાનો અભેદ ભાવ ભાવે અનુભવે ત્યારે એને અભેદ કર્યું એમ કહેવામાં આવે છે. એમાં પર્યાય તો પર્યાય રહે છે ને, દ્રવ્ય તો દ્રવ્ય જ રહે છે. પણ અહીંયા એ વાત નથી લેવી, ભાવની વાત લેવી છે. જેમ કોઈ એમ કહે કે એમ સોગાની જે કહ્યું કે ક્ષેત્રથી ભલે હું દૂર છું તો પણ ભાવ થી હું ગુરુદેવ થી દૂર નથી. મેરે ગુરુ મેરે સમીપ ભી વર્તતે હૈ એમ કીધું. તો ફિઝિકલી તો દૂર છે, કલકત્તા ને સોનગઢ માં 1500 માઇલ નું અંતર છે, હું નજીક છું. અને નજીક હોવા છતાં એમના અભિપ્રાયને અનુકૂળ નથી વર્તતો, તે દૂર વર્તે છે. ભલે ક્ષેત્રથી નજીક હોય તો એમ અહીંયા જે પર્યાય સ્વરૂપની સાથે અહંપણું કરે છે તે ભાવે અભેદતા સાથે છે. ભલે પર્યાય પર્યાય રહે છે, દ્રવ્ય રૂપ થતું નથી ને, દ્રવ્ય દ્રવ્ય રૂપ રહે છે ને પર્યાય રૂપે થતું નથી, તો પણ ભાવે તો અભેદતા સાધે છે, એને અભેદ કર્યું એમ કહેવામાં આવે છે. જાણે કે વ્યાપ વ્યાપક ભાવે, દ્રવ્યમાં વ્યાપ વ્યાપક ભાવે પર્યાય પસરી ગઈ એમ કહેવામાં આવે છે. રહસ્યપૂર્ણ ચિઠ્ઠીમાં એવો વિષય લીધો છે કે ધ્યાન કરે છે સમ્યક જ્ઞાને, સમ્યક દ્રષ્ટિ પણ જ્યારે સ્વરૂપનું ધ્યાન કરે છે ત્યારે તે પ્રથમ આત્માના વિચાર કરે છે. આત્માનું ધ્યાન કરવું છે ને સ્વરૂપનું, તો બીજા વિચાર કરવાથી તો કાંઈ આત્માનું ધ્યાન થવાનો પ્રશ્ન રહેતો નથી. હવે જે આત્માના વિચાર કરે છે તેમાં આવો હું જ્ઞાન સ્વરૂપ છું, હું આનંદ સ્વરૂપ છું એમ વિકલ્પાત્મક સ્થિતિમાં અહમ બુદ્ધિ ધારે છે. પરિણતિમાં તો અહમ પણ વર્તી ગયો છે, ઉપયોગમાં અહમ પણ સ્વવિકલ્પ દશામાં કરે છે, ત્યાં સુધી કૃત્રિમ પણ છે. ત્યાં પ્રકરણ ચાલ્યું છે સ્વવિકલ્પ દ્વારા નિર્વિકલ્પ થવાનું વર્ણન. પછી સ્વરૂપમાં પરિણામ એવા મગ્ન કરે કે વ્યાપ વ્યાપક ભાવે, એવો શબ્દ ત્યાં આવે, વ્યાપ વ્યાપક ભાવે એ સ્વરૂપનો અનુભવ કરે છે. એટલે હું મારા સ્વરૂપમાં બરાબર વ્યાપેલો છું, વ્યાપનાર પણ હું છું ને જેમાં હું વ્યાપ્યો છું તે મારું જ સ્વરૂપ છે. વ્યાપ અને વ્યાપ્યક, વ્યાપ્યક અને વ્યાપ્ય એ બે જુદા રહેતા નથી, બંને એ જ થાય છે. ત્યારે એને સાક્ષાત અનુભવ, નિર્વિકલ્પ અનુભવ થાય છે. એનો વાચ્ય શું છે એ તો લક્ષ્મણ રહેવું જોઈએ. વિકલ્પ પરિણામ થવાનું વિધાન કહીએ છીએ. તે સમય દ્રષ્ટિ કદાચિત સ્વરૂપ ધ્યાન કરવાનો ઉદ્યમી થાય છે. ત્યાં પ્રથમ સ્વ પરનું ભેદ જ્ઞાન કરે, નો કર્મ અને ભાવ કર્મ રહી કેવળ ચૈતન્ય ચમત્કાર માત્ર પોતાનું સ્વરૂપ જાણે. આ વિચાર દશામાં પછી પરનો વિચાર પણ છૂટી જાય. આ રાગથી ભિન્ન છું, આ શરીરથી ભિન્ન છું એવો વિચાર પણ છૂટી જાય અને કેવળ સ્વ આત્મ વિચાર જ રહે. પોતાનો હું આવો, હું આવો, હું આવો એમ એટલા આત્માનો જ વિચાર રહે. ત્યાં નિજ સ્વરૂપમાં અનેક પ્રકારની અહમ બુદ્ધિ ધારે છે, અનેક પ્રકારથી કહો કે અનેક પ્રકારની કહો. જેમ કે હું ચિદાનંદ છું, હું શુદ્ધ છું, હું સિદ્ધ છું એ વગેરે અનેક પ્રકાર છે ને. ઇત્યાદિ વિચાર થતા સહજ જ આનંદ તરંગ ઉઠે છે, રોમાંચ ઉલ્લસિત થાય છે, આ રસ વધે છે. આનંદ તરંગ ઉઠે છે, રોમાંચ ઉલ્લસિત થાય છે, એ સ્વવિકલ્પ દશામાં આત્મરસ જે હતો એના કરતા થોડો વિધો આવિર્ભૂત થયો, વિશેષ રસ વધ્યો. ત્યાર પછી એવા વિચારો તો છૂટી જાય, આજે વિચાર દશા છે, પછી એવા આત્માના વિચારો પણ છૂટી જાય. કેવળ ચિન્માત્ર સ્વરૂપ ભાસવા લાગે, પોતાનો આત્મા વગર વિચારે માત્ર ચિન્ ચૈતન્ય માત્ર સ્વરૂપ ભાસવા લાગે. કોક દેખાય એમ નહીં, પોતે ચિન્માત્ર સ્વરૂપ છે એવું લાગે, ભાષણમાં એવું લાગે એમ કે છે. લાગવાની વાત છે, જાણે એમ નહીં લાગે એને. ત્યાં સર્વ પરિણામ તે સ્વરૂપ વિશે એકાગ્ર થઈને પ્રવર્તે, ત્યાં બધા પરિણામ સર્વગુણોના પરિણામ સર્વ પરિણામમાં દર્શનના જ્ઞાનના ચારિત્રના આનંદના એમ બધા ગુણોના પરિણામ સર્વ પરિણામ સ્વરૂપને વિશે એકાગ્ર થઈને પ્રવર્તે છે. દર્શન જ્ઞાન આદિકના અથવા નય પ્રમાણ આદિકના વિચાર વિકલ્પ પણ વિલય થઈ જાય, વિલીન થઈ જાય, ઉત્પન્ન થાય. હવે કે છે અહીંયા શબ્દ વાત્ર છે, સ્વવિકલ્પ વડે જે ચૈતન્ય સ્વરૂપનો નિશ્ચય કર્યો હતો તેમાં જ વ્યાપ્ત વ્યાપક રૂપ થઈને એવો પ્રવર્તે કે આ શબ્દ લીધો છે. સ્વવિકલ્પ વડે જે ચૈતન્ય સ્વરૂપનો નિશ્ચય કર્યો હતો કે હું આવો એવું જે વિકલ્પ સહિતના જ્ઞાનમાં નિર્ણય થયો હતો, નિશ્ચય થયો હતો, આપણે સ્વરૂપ નિશ્ચયના પ્રકરણમાં આ વાતને લીધી છે નિર્પ્રાણ દર્શનમાં, તેમાં જ વ્યાપ્તિ વ્યાપક રૂપ થઈને એવો પ્રવર્તે. આ પ્રવૃત્તિ છે, આ આચરણ છે સ્વરૂપનો.
બરાબર,
ત્યાં વિચાર કરે એમ નહીં, ત્યાં વ્યાપક રૂપ થઈને પ્રવર્તે, વ્યાપક ભાવે પ્રવર્તે. વ્યાપક હું ને વ્યાપ્ય પણ હું, કે જ્યાં ધ્યાતા ધ્યેય પણ દૂર થઈ જાય. હું ધ્યાન કરનારો, મેં પહેલા તો ધ્યાન કરવા બેઠો હતો, હું ધ્યાન કરનારો અને મારા સ્વરૂપનું મારે ધ્યાન કરવું છે કે હું ધ્યાતા ધ્યેય પણ દૂર થઈ જાય એવી દશાનું નામ નિર્વિકલ્પ અનુભવ છે. એને નિર્વિકલ્પ અનુભવ કહીએ એમ કરીને વર્ણન લીધું છે. હું કહે છે કે પહેલા વિચાર તો કરે છે કે હા, અન્વેષણ કાળે વિચારની ભૂમિકા છે, પણ આરાધન સમયે નથી. જે વ્યાપક રૂપ થઈને પ્રવૃત્તિનું છે તે આરાધન કરવાનું વાત છે, ત્યાં આરાધન કરવું છે, ત્યાં વિચાર નથી કરવો. વિચાર તે આરાધન નથી, ને આરાધન તે વિચાર નથી. ભલે આત્મ સ્વરૂપનો વિચાર હોય તો તે વિકલ્પ આરાધક ભાવ નથી. વિકલ્પ આરાધક ભાવ નથી તો વિકલ્પ શું છે? કે વિકલ્પ વિરાધક ભાવ છે. આરાધક ભાવ તો નથી પણ વિરાધક ભાવ છે. રાગ છે કે નહીં? રાગ વિરાધક છે. આમ છે, એ દૂર થઈ જાય, એ આડસ દૂર થઈ જાય, એ બાધક પણ દૂર થઈ જાય, એ પ્રતિબંધક ભાવ છે, ત્યારે એને સાક્ષાત અનુભવ થાય છે. એટલે એમ કહ્યું કે પ્રત્યક્ષ અનુભવ આરાધન સમયે તો પ્રત્યક્ષ અનુભવ છે, ત્યાં વિકલ્પ વિચારની જરૂર નથી. નો આરાહણ સમયે, નો આરાધન સમયે, આરાધન સમયે નહીં, પ્રત્યક્ષ અનુભવો યસ્માત, કેમ કે ત્યાં તો પ્રત્યક્ષ અનુભવ વર્તે છે, ત્યાં કઈ વિચાર વિચારની જરૂર નથી. આટલો એક પેરેગ્રાફ છે પણ નિચોડ મૂકી દીધો છે. આટલો આરાધના શું કહેવાય, સાધના શું કહેવાય, અને વિચાર વિકલ્પની શું કક્ષા છે, કયા સ્તરમાં વિચાર વિકલ્પ રહે, કયા સ્તરમાં આરાધન થાય, એક નય ચક્રના એક શ્લોક ઉપર આખો વિષય તોડરમલજીએ પત્રમાં લઈ લીધો છે, ચિઠ્ઠીમાં લઈ લીધો. 200-250 વર્ષ પહેલા આવા પત્રો જ્ઞાનીઓ લખતા હતા, મિત્રો વચ્ચે આવો પત્ર વ્યવહાર ચાલતો. જે દી હિન્દુસ્તાનમાં ટપાલ ખાતું નહોતું, ટપાલ ખાતું જન્મ્યું નહોતું તે દિવસની વાત છે. માણસ સાથે જતા માણસ ખેતિયા મોકલે તે દિવસની વાત છે. અત્યારે તો 35 પૈસામાં, પેલા તો 5 રૂપિયાનું પોસ્ટકાર્ડ હતું ને, હવે તો 35 થઈ ગયા. પણ એ 5 રૂપિયાની કિંમત છે, 35ની કઈ વધારે ફેર નથી. કલકત્તા સુધી પોસ્ટકાર્ડ જવામાં કઈ વાંધો નથી, 1500 માઇલની મુસાફરી કરે છે 35 પૈસા. આટલી સુવિધા થઈ છે, પણ અધ્યાત્મની ચર્ચા નથી રહી પત્રોમાં. અધ્યાત્મની ચર્ચા નથી
રહી,
બહુ જબરજસ્ત. 12 અંગનો સાર મૂકો હોય ત્યાં અનુભવ તો 12 અંગનો સાર છે. પત્રમાં મૂકી દીધો છે થોડામાં. અભેદ નો વિષય લેવો હતો. ભેદ કરે એમ લીધું ને કે દ્રવ્ય પર્યાય બંનેને જાણીને સામાન્ય તરફ વળીને વિશેષને અભેદ કરે. વિશેષ છે તે પર્યાય છે, સામાન્ય છે તે દ્રવ્ય છે. વિશેષ સામાન્ય તરફ વળીને પોતે સામાન્યમાં પોતાને વિશેષને એટલે પોતાને અભેદ કરે છે. પોતાને અભેદ કરે છે એટલે પર્યાય માટે દ્રવ્ય થાય કે એમ નથી વાત. પણ દ્રવ્યપણાના ભાવે અનુભવ કરે છે કે હું ત્રિકાળી દ્રવ્ય છું, હું આવા સ્વભાવ સ્વરૂપે છું, હું પર્યાય રૂપે છું એમ નહીં. પર્યાય એમ કે છે કે હું તો દ્રવ્ય રૂપે છું. જૂઠું નથી બોલતી પ્રશ્ન કરે. ગુરુદેવના પ્રવચનમાં એવી ભાષા આવી કે દ્રવ્ય એમ કે છે કે હું પર્યાય રૂપે છું, તો કદર જૂઠું બોલે તો એમ ન થાય કે એના અહીંયા ભાવ શું છે પકડવાનો. કે દ્રવ્ય છે એ સ્વભાવને અનુલક્ષીને, સ્વભાવને લક્ષમાં લઈને તદાકાર ભાવે થાય છે. અહીંયા જળ આકારે થાય છે ત્યાં ખોટું નથી કરતી એવું નથી લાગતું. મને તીખું લાગ્યું, મને ઠંડી લાગી, મને ગળ્યું લાગ્યું, મને કડવું લાગ્યું, હું દાજો મને ઊનું લાગ્યું. એ તો થતું જ નથી, એ તો મિથ્યા અનુભવ છે, થતું જ નથી. છતાં ત્યાં તો એને પર્યાય એવી તદાકાર થઈ જાય છે કે જાણે આખે આખો હું એવો થઈ ગયો છું. એ તો પરદ્રવ્યાકારે થાય છે, પરદ્રવ્યના ભાવાકારે થાય છે. આ તો આનું પોતાનું જ કાયમી સ્વરૂપ છે, મૂળ સ્વરૂપ છે. એ સ્વરૂપને જાણતા પોતે એવો છે એવું પરિણમનમાં ભાવમાં ભાવાન્વિત પણ ઊભું થાય, ભાવ વિભોર થાય કે અરે હું આવો સાક્ષાત પરમાત્મા સિદ્ધ પર. તો કાર્ય કરનારા એ કાર્ય કર્યું ને, પદાર્થ તો પોતે છે એ છે. પર્યાય વિશેષ એક વિશેષ કાર્ય કરનાર છે, કાર્ય કરનારા એ હું કાર્ય કર્યું. જે અંશ કાર્ય કરનારો છે તે અંશે હું કાર્ય કર્યું. પણ પોતે તો એવો છે કે નહીં, પોતે તો એવો છે, એવો છે એવું વ્યક્ત ભાવમાં આવ્યું. શું ખોટું છે? એ જ સમ્યક છે ને એ જ સમિતિ છે, એ જ સત્ય છે.
એક સમયની જ ગડબડ છે. એક સમયની જ પર્યાયની
ગડબડ છે. ગડબડ એટલે સમયની પર્યાય ઊંધી આલે છે, છે એની ને આલે છે ઊંધી. એને જે હું
આટલી ગુલાટ મારું છું,
દિશાફેર આખો દિશાફેર થવો જોઈએ, ઉલટો સુલટો. દ્રવ્ય પર્યાય બંનેને જાણીને સામાન્ય તરફ વળીને વિશેષને સામાન્યમાં અભેદ કરે ભાવે, હવે તો પ્રમાણ જ્ઞાન થાય. ત્યારે જ્ઞાન પ્રમાણ થાય, એ પહેલા જ્ઞાન અપ્રમાણિક છે, જ્ઞાન પ્રમાણ નથી. એમ કેવું છે? તકલીફ તો જગતમાં એ વાતની છે કે પ્રમાણ જ્ઞાન હોય તો દ્રવ્ય પર્યાયને દેખે છે, એના જ્ઞાન ચક્ષુ ખુલી ગયા છે. એ દેખતો છે, જાણતો છે, જ્ઞાયક થયો છે. જ્ઞાયક થયો હોવાને લીધે હવે જેને જ્ઞાન નથી એ એમ કહે, બોલા આકાશમાં પક્ષી ઉડતા હતા, દેખતા માણસે ગણીને કહ્યું કે 8 છે. થોડો આંધળો એમ કે છે કે ના ના તારી ભૂલ છે, 12 છે, 12. પણ તું તો જોતો નથી, તો ક્યાંથી ભૂલ કાઢે? પણ એ બોલે એવું કે બીજાને એમ થાય દેખતો લાગે છે. એને કેમ ન કીધા કે 7 છે ને 9 છે, 12 કેમ કીધા? માટે દેખતો લાગે છે. એમ બીજાને ભ્રમ થાય, પણ 8 ના 12 કીધા એ વાત જ એની ખોટી છે. દેખાણું નથી ને ગપ્પો કેવી રીતે 12 કીએ? એને તો એકે નથી ભર્યું, છતાંય થપ કર્યું કે 12 છે, 8 નથી, તારી ભૂલ છે. પણ હવે ભૂલ ક્યાંથી હોય? તો ભૂલ તો તારી થાય કે મારી થાય? હું તો જોઈ શકતો નથી. હું ગણીને કહું છું કે 8 છે, તમને તો દેખાતું નથી, મારે ગપુ કે 12 છે, કેમ ચાલે? આમ ન હોય ને આમ હોય, આમ ન હોય ને આમ હોય, બેસ એક બાજુ બેસ, તારું આમાં કામ નથી. શું કહે છે કે અભેદની મુખ્યતા હોવા છતાં તેમાં વળેલી પર્યાય પણ છે. અભેદની મુખ્યતા હોવા છતાં મુખ્યતા શેમાંથી? પણ પર્યાયમાંથી. તેમાં વળેલી પર્યાય પણ છે તો ખરી, એટલે અભેદની મુખ્યતા અપેક્ષાએ તો સમ્યક એકાંત છે. અને દ્રવ્ય તરફ ઢળેલી પર્યાય પણ છે, દ્રવ્ય પર્યાય બંનેની અપેક્ષા લેવામાં આવે તો અનેકાંત પણ છે. એકાંત પણ છે અને અનેકાંત પણ છે. જ્યાં સમ્યક એકાંત છે ત્યાં સમ્યક અનેકાંત પણ છે. સમ્યક એકાંત હોય ત્યાં સમ્યક અનેકાંત હોય જ છે, ન હોય એવું બંધું નથી. કેમ કે પર્યાય છે ને એ એકાંત કરે છે, પર્યાય એકાંત કરે છે. ત્યાં દ્રવ્ય ને પર્યાય બંનેની અપેક્ષા એ વિચારો તો અનેકાંત છે. એકલા દ્રવ્યની અપેક્ષા એ વિચારો મુખ્યતા કરીને તો એકાંત છે, પણ એ એકાંત વ્યવહારનું જનક નથી. એ વ્યવહારને ઉત્પન્ન નથી કરતો. આવી વાત છે
બરોબર.
અને આ એ સમ્યક એકાંત નિશ્ચયને ઉત્પન્ન કરતું હોવા છતાં એમાં જે જેમ કે છે કે નય જ્ઞાન છે, આગમમાં નય જ્ઞાનની એવી વ્યાખ્યા છે કે નય એક નયનું જ્ઞાન બીજા નયની અપેક્ષા રાખે છે. જો નિરપેક્ષ નય હોય તો તે ખોટો છે, નય નયાભાસ છે અથવા મિથ્યા નય છે. આગમમાં એવી પરિભાષા આવે છે. અધ્યાત્મમાં અહીંયા એમ કહ્યું કે આ નિશ્ચય નયને વ્યવહારની એની અપેક્ષા નહીં હોવા છતાં તે નયાભાસ નથી, એમ કહી દીધું. ત્યાં ત્યાં વ્યવહારની શું અપેક્ષા છે? એને વ્યવહારનો તો નિષેધ કર્યો છે, અપેક્ષા નથી કરી, ઉપેક્ષા કરી છે. વ્યવહારની વિકલ્પની ઉપેક્ષા કરીને, જે વિકલ્પ ચાલતો હતો આત્માનો, એની ઉપેક્ષા કરીને, અપેક્ષા કરીને નહીં પણ ઉપેક્ષા કરીને જે નિશ્ચય ની ઉત્પન્ન થયો, પરમ નિશ્ચય ની, શુદ્ધ નિશ્ચય ની ઉત્પન્ન થયો, તે એકાંત હોવા છતાં તે નયાભાસ રૂપ નથી, એવું વિધાન કર્યું છે આચાર્ય મહારાજે. બરોબર, અધ્યાત્મ નો વિષય લીધો છે ને, એવી રીતે આખા આગમ થી કેવી રીતે આગળ જાય છે અધ્યાત્મ, એ એ રીતે અહીંયા પ્રમાણ જ્ઞાન, અનેકાંત જ્ઞાન અને સમ્યક એકાંત, એની પરસ્પરની શૃંખલા અને સંકલના કેવી છે, એક ભૂલની અંદર આ પ્રવચનમાં પેરેગ્રાફમાં આવી ગઈ છે. આગમનો
વ્યવહાર, અધ્યાત્મનો વ્યવહાર, તો અધ્યાત્મનો નિશ્ચય શું?
અધ્યાત્મનો નિશ્ચય ત્રિકાળી શુદ્ધ દ્રવ્ય નિશ્ચય, અને એ શુદ્ધ દ્રવ્ય અનુસાર જે શુદ્ધ પરિણામ તે અધ્યાત્મનો વ્યવહાર એમ છે. આગમનો વ્યવહાર દર્શન જ્ઞાન ચારિત્રના જે પરિણામ છે, વ્યવહાર રત્ન ત્રયરૂપ, એ આગમનો વ્યવહાર છે. મિથ્યા દ્રષ્ટિ જીવ આગમના વ્યવહારને જાણે છે, પણ મિથ્યા દ્રષ્ટિ જીવ અધ્યાત્મના વ્યવહારને જાણતો નથી. આ તકલીફ થાય એટલે લડાઈ કરે આગમમાં, આગમની, જો આગમમાં આમ કીધું છે, જો આગમમાં આમ કીધું છે, આ આગમમાં આમ કીધું છે. ભાઈ બાપુ, આગમમાં શું કીધું છે તને શું ખબર હોય? તું તો બધા આંધળા જેવી વાત કરીશ કે આઠ પક્ષી નથી, બાર પક્ષી છે, તારું કામ નથી આગમમાં, તારું કામ તું ડૂબી જઈશ આગમમાં, જે આગમ કરવાનું નિમિત્ત છે એમાં તું ડૂબી જઈશ. સ્વામી કાર્તિકીય પ્રેક્ષા ગાથા 265 ના પ્રવચન પર. નિશ્ચય નય તે તો જ્ઞાન નો એક અંશ છે, નય જ્ઞાન નો વિષય, જ્ઞાન જ્ઞેય દ્રવ્યાનુયોગ નો વિષય ચાલ્યો છે કાર્તિકીય પ્રેક્ષામાં, કે નિશ્ચય નહીં તે તો જ્ઞાન નો એક અંશ છે, તે તો પર્યાય છે, તે પર્યાયના આશ્રય મુક્તિ નથી, પણ નિશ્ચય નહીં અને તેના વિષયરૂપ જે ત્રિકાળ ભેદ સ્વભાવ છે, તે અભેદ સ્વભાવના અનુભવમાં નય અને નયના વિષયનો ભેદ રહેતો નથી. માટે અભેદ અપેક્ષાએ કહી દીધું કે નિશ્ચય અને આશ્રિત મુનિવરો પ્રાપ્તિ કરે નિર્વાણની. સમીસારની આ ગાથા છે કે નિશ્ચય ને આશ્રિત મુનિવરો પ્રાપ્તિ કરે નિર્વાણની. નિશ્ચયના વિષયમાં બીજું એક દર્શન આવ્યું છે, એ પણ આવું આવ્યું છે કે નિશ્ચયના આશ્રય સમ્યકની ઉત્પત્તિ થાય છે. નિશ્ચયને આશ્રિત ખરેખર સમ્યક હોય છે. 11મી ગાથા, સમયસારની 11મી ગાથા, નિશ્ચયમ અસિદો સમાયથી હોય જીવો, ક્યાં એ વાત લીધી છે? ત્યાં નિશ્ચય એટલે નિશ્ચય નો વિષય જે શુદ્ધ આત્મા, તેનું નામ નિશ્ચય. જે પરમાત્મ પદ છે, શુદ્ધ પદ છે, નિજ આત્મ પદ છે, એને નિશ્ચય કહેવાય છે, એનું નામ નિશ્ચય કહેવાય છે. કેમ કે તે નિશ્ચય નો વિષય છે, માટે એને નિશ્ચય કહેવામાં આવે છે. કોઈ વાર એને નિશ્ચય નહીં પણ કહેવાય છે, એ નહીં નથી, એ તો દ્રવ્ય છે, નહીં તો પર્યાય છે, પણ એને નહીં કહેવામાં આવે છે. અહીંયા એમ કહ્યું કે નિશ્ચય નયાશ્રિત મુનિવરો પ્રાપ્તિ કરે નિર્વાણની, એટલે નિશ્ચયને આશ્રિત જે જ્ઞાન ઉત્પન્ન થયું તે નિશ્ચય નહીં, એવા પરિણામ દ્વારા નિર્વાણની પ્રાપ્તિ થાય છે. પણ પર્યાયની પ્રાપ્તિ દ્વારા ત્યાં પર્યાયનો આશ્રય કરતા ત્યાં નિર્વાણની પ્રાપ્તિ થાય છે એમ કહેવા માંગતા એની ચોખવટ ને એનું સ્પષ્ટીકરણ આ બોલની અંદર છે. એ વિષયનો ખુલાસો છે ભાષાનો કે નિશ્ચય નહીં તે તો જ્ઞાનનો એક અંશ છે અને તે તો પર્યાય છે. કેવી પર્યાય છે તે નિશ્ચય નહીં તે જ્ઞાનના અંશરૂપ કેવી પર્યાય છે કે જે નિશ્ચય સ્વરૂપનો આશ્રય કરે છે એવી પર્યાય છે. નિશ્ચય નહીં પર્યાય પોતાનો પણ આશ્રય કરતી નથી. જેમ દ્રવ્ય દ્રષ્ટિ તે સમ્યક દ્રષ્ટિ, જે દ્રષ્ટિ દ્રવ્યનો આશ્રય કરે તે દ્રવ્ય દ્રષ્ટિ, તે દ્રષ્ટિ પોતે દ્રષ્ટિ પોતાનો પણ આશ્રય કરતી નથી. દ્રષ્ટિ પોતાના દ્રષ્ટિની પર્યાયનો પણ આશ્રય કરતી નથી એનું નામ દ્રવ્ય દ્રષ્ટિ છે. એમ અહીંયા નિશ્ચય પરિણમન કોને કહેવું, નિશ્ચય નહીં કોને કહેવો, કે નિશ્ચય નહીં નિશ્ચય નહીંનો પણ આશ્રય કરતો નથી. નિશ્ચય નહીં નિશ્ચય નહીંનો આશ્રય કરતો નથી પણ ગાથા તો ચોખ્ખી છે કે નિશ્ચય નયાશ્રિત મુનિવરો પ્રાપ્તિ કરે નિર્વાણનો. કે નિશ્ચય નહીંનો અર્થ ત્યાં નિશ્ચય નહીંનો વિષયને નિશ્ચય નહીં કહ્યો છે. જેમ પાણી ભરેલા પ્યાલાને પાણીનો પ્યાલો કયો છે, પાણી ભરવામાં જે પ્યાલો વપરાય છે તેને પાણીનો પ્યાલો કહીએ અને ચા ભરવામાં વપરાય તેને ચાનો પ્યાલો કહીએ. ચાનો પ્યાલો અને પાણીનો પ્યાલો થઈ ગયો કે ન થઈ ગયો કે નથી એમ નથી, માત્ર ભાષા એવી થઈ છે. એમ અહીંયા નિશ્ચય નહીં શુદ્ધ આત્માને પણ નિશ્ચય નહીં કહેવામાં આવે અને એનો આશ્રય કરે તે ખરેખર નિશ્ચય નહીં છે. પણ નય અને નયના વિષયને અભેદ કરીને નિશ્ચય નયાશ્રિત મુનિવરો પ્રાપ્તિ કરે નિર્વાણને એમ કહેવામાં આવ્યું છે, કથન આવ્યું છે. બરોબર, એટલે બહુ ચોખવટ કરી છે કે નિશ્ચય નહીં તે તો પર્યાય છે, જ્ઞાનના એક અંશરૂપ એ પર્યાય છે. એ નિશ્ચય નહીં ના આશ્રય કઈ મુક્તિ નથી, અથવા જ્ઞાનનો એક અંશરૂપ પર્યાય છે તેનો આશ્રય કરવાનું ત્યાં વિધાન નથી. ત્યાં ફરમાન એવું નથી કે તમે એક અંશરૂપ જ્ઞાન પર્યાયનો આશ્રય કરો એમ ત્યાં કહેવા માંગતા નથી, કેમ કે તેના આશ્રય મુક્તિ થતી નથી. કોઈ પણ પર્યાયનો આશ્રય કરવામાં આવે તો ત્યાં પર્યાય દ્રષ્ટિ, મૂંઢ દ્રષ્ટિ, મિથ્યા દ્રષ્ટિ પણ ઉત્પન્ન થાય. આ એનો સિદ્ધાંત છે. ખરેખર તો મિથ્યાત્મનું મૂળ પર્યાય દ્રષ્ટિપણું છે. મૂળમાં પર્યાય દ્રષ્ટિપણું તે જ મિથ્યાત્મ છે. એટલે ક્યાંય પર્યાયનો આશ્રય કરવાનું અને એનાથી મુક્તિ થવાનું તો કહ્યું નથી. પણ નિશ્ચય નહીં અને તેના વિષયરૂપ જે ત્રિકાળ અભેદ સ્વભાવ છે તે અભેદ સ્વભાવના અનુભવમાં નય અને નયના વિષયનો ભેદ નથી રહેતો. નિશ્ચય નહીં અને તેના વિષયરૂપ જે સ્વભાવ છે અનુભવના કાળમાં નય અને નયના વિષયનો ભેદ રહેતો નથી. આ જ્ઞાનનો અંશ વિષય કરે છે તે અને આ એનો વિષય ત્રિકાળી શુદ્ધ આત્મપદ એમ વિષય અને વિષયનો ભેદ ત્યાં રહેતો નથી. એવો ભેદ રહેતો નથી એવો સંકેત કરવા માટે, એ ભાવને સમજાવવા માટે અભેદ વિવિક્ષા કરીને એ અપેક્ષાએ કહી દીધું કે નિશ્ચય નયાશ્રિત મુનિવરો પ્રાપ્તિ કરે નિર્વાણને. અહો સંતોની વાણી અંદરના ઊંડાણ ઊંડા અનુભવમાંથી નીકળેલી છે. આ અનુભવનું ઊંડાણ સમજાવવા છે કે જો અહીંયા દ્રવ્ય પર્યાયનો ભેદ અનુભવમાં ચાલ્યો ગયો, જે વિચારમાં ભેદ પડતો હતો, વિકલ્પમાં ભેદ થતો હતો, એ અનુભવમાં ભેદ રહેતો નથી એવું સમજાવવા માટે આવું તો કથન કર્યું છે. ત્યાં કોઈ છળ પકડે કે જો અહીંયા નયનો એટલે પર્યાયનો આશ્રય કરાવ્યો છે તો એ વાત છે ત્યાં કહેવા માંગતા નથી. કહેવા માગે કાંઈક ને અર્થ કાઢે કાંઈક કલ્પના એ થયા હોય એટલે પણ એવું કઈ ખરેખર છે
જય